357 357 ગાથા ક્રમાંક 37 આત્માર્થીની એક ઝંખના ગાથા બધા સાથે લેશું.
એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ કામ એક આત્માર્થનું બીજો મનરો.
ગીતામાં કહે છે, એમ અંતરમાં વિચારીને જે સદગુરુના યોગની શોધ કરે, માત્ર એક આત્માર્થીની જ ઈચ્છા રાખે, પણ માના બુદ્ધાદિક સિદ્ધિ રિદ્ધિની કશી ઈચ્છા રાખે નહીં, અને આત્માર્થ સિવાય બીજો કોઈ રોગ જેના મનમાં નથી. અહીં એક વિશેષ પ્રકારની સાધનાનું વર્ણન કરે છે. જ્યારે સાધના શબ્દ બોલીને છીએ ત્યારે આપણી નજર બહાર જોવા ટેવાયેલી છે. માણસ અંદરમાં જાય, પૂજા કરે, સ્વાધ્યાય કરે, જપ તપ કરે, તીર્થયાત્રા કરે, આ બધી સ્થૂળ ભૂમિકા ઉપરની સાધના છે. એક મહત્વની સાધના વૈચારિક સાધના છે, અને તે સાધના બહારની વ્યક્તિ જોઈ શકતી નથી. વિચાર એ સાધનાનું બીજ છે, તે મહત્વનું કામ કરે છે. વિચાર જાગૃત ન થાય ત્યાં સુધી જે પણ વ્રત કે અનુષ્ઠાન થાય છે તે સાર્થક, સફળ, સમ્યક કે યથાર્થ નહીં થાય. આ ગ્રંથમાં તત્વજ્ઞાન સાથે આધ્યાત્મિક સાધનાના સૂત્રો પણ છે. એ સાધનાઓના આરંભ પ્રારંભ પરમ કૃપાળુ દેવે આ સૂત્રથી કરેલ છે.
પહેલી વાત એ કે આત્મા વિશે જાણ્યું, સાંભળ્યું અને નિર્ણય કર્યો. આત્મામાં શ્રદ્ધા થઈ, આત્માનો સ્વીકાર કર્યો, આત્માને નિશ્ચય નહીં અને વ્યવહાર નહીંની અપેક્ષાથી જાણ્યો, દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નહીંથી પણ જાણ્યો, તેમજ પારમાર્થિક અને વ્યવહારિક રીતે પણ જાણ્યો, તેનું રેકોર્ડ સ્વરૂપ પણ જાણ્યું અને વર્તમાન સ્વરૂપ પણ જાણ્યું, તથા એ પણ જાણ્યું કે આત્મતત્વમાં જે પરિપૂર્ણ જ્ઞાન છે, પરિપૂર્ણ આનંદ છે, પરિપૂર્ણ દર્શન છે, એનો અનુભવ પર્યાયમાં થાય છે. દ્રવ્ય આખું ત્યાગ, દ્રવ્ય આખું અખંડ, પણ અનુભવ જે થશે તે વર્તમાનની શુદ્ધ પર્યાયમાં થશે. માટે સમગ્ર સાધના પર્યાય સુધીની કરવાની છે. એવી એક સાધના જીવનમાં થવી જોઈએ કે પર્યાયમાં અખંડ આત્માનો સ્વાનુભવ થાય. પર્યાય તો પર્યાય જ છે, પણ પર્યાયની ક્ષમતા એવી છે કે આખા દ્રવ્યને ઝીલી શકે. દર્પણ નાનું છે, પણ હિમાલયનું પ્રતિબિંબ દર્પણમાં પડી શકે છે. 6 ફૂટ ઊંચા માણસનું પ્રતિબિંબ દર્પણ ઝીલી શકે છે. દર્પણ 6 ફૂટ લાંબુ નથી, પણ તેને જોવાની ક્ષમતા દર્પણમાં છે. પર્યાય ક્ષમતા એવી ખંડમાં પી જાય એટલે તેનો અનુભવ થાય. સમગ્ર સાધના એ પર્યાય સુધીની સાધના છે. દ્રવ્ય શુદ્ધ જ છે, જેમ અગ્નિને ઉદય ન લાગે તેમ દ્રવ્ય ક્યારેય અશુદ્ધ ન થાય. સાથે તેના અનંત ગુણો પણ શુદ્ધ છે, તો વિકૃતિ ક્યાંથી આવી? વિકૃતિ ક્યાં આવી? પર્યાયમાં. સમગ્ર સાધના એ પર્યાય સુધીની સાધના છે, અને એ પર્યાય સુધીની સાધના એટલા માટે છે કે શુદ્ધ દ્રવ્યનો, પરમ દ્રવ્યનો અને પરિપૂર્ણ દ્રવ્યનો અનુભવ તે નિર્વિકલ્પ તો છે, પરંતુ તે અનુભવ શુદ્ધ પર્યાયમાં થાય એવો અનુભવ સાધકને કરવો છે.
સાધકને એમ થાય છે કે મેં આત્માને સદગુરુના મુખેથી અથવા શાસ્ત્રના શ્રવણથી વિચાર્યો, આત્મ તત્વ છે એવો નિર્ણય કર્યો અને શ્રદ્ધા કરી, પરંતુ હજુ એક છે એ આત્માની પરિપૂર્ણ અનુભૂતિ પર્યાયમાં કરવી છે, તેથી એવી અનુભૂતિ કરવા માટે પોતે પોતાની તમામ શક્તિનો ઉપયોગ કરે એવો ભાવ, એવી સંવેદના, એવી તાલાવેલી, એવી ધગસ, એવી અભિપ્સા અને એવી ઝંખના જેનામાં જાગી છે તે બને છે આત્માર્થી. બહુ નવો શબ્દ છે. આત્માર્થી આત્મસિદ્ધિમાં બે પક્ષો મહત્વના છે, એક પક્ષ મતાર્થી અને બીજો પક્ષ આત્માર્થી. આત્માર્થી બન્યા વગર સાધનાની શરૂઆત નહીં થાય. જેણે આત્મહિત કરવું છે, આત્માનું ભલું કરવું છે, તેણે આત્મા નિરાવરણ થાય તેવા પ્રયત્નો કરવા પડે. આત્મા શુદ્ધ ગુણો શુદ્ધ અને પર્યાય પણ શુદ્ધ થવી જોઈએ, તો જ શુદ્ધ આત્માની અનુભૂતિ થાય. ત્રણેય અંગો શુદ્ધ થવા જોઈએ. ત્રણેય અંગો કહીએ ત્યારે ત્રણેય અંગો જુદા છે તેવો અર્થ ન કરશો. દ્રવ્યમાંથી ગુણો છૂટા ન પડે અને ગુણોથી પર્યાય છૂટી નહીં પડે. ત્રણેય વસ્તુ ત્રણેય કાળ સાથે જ છે, પરંતુ વાત કહેતી વખતે કહેવું પડે કે દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણેય શુદ્ધ જોઈએ. આ ધરતી ઉપર થાય મોક્ષ એ સ્થળનું વર્ણન છે, ક્ષેત્રનું વર્ણન છે, પરંતુ ઘટના તો અહીં ઘટે છે. અહીં પૂરેપૂરા મુક્ત થાય છે. દ્રવ્ય પણ શુદ્ધ, ગુણો પણ શુદ્ધ અને પર્યાય પણ શુદ્ધ, એ ત્રણે હોય તેવી અવસ્થા તે મોક્ષ છે, અને તેને સિદ્ધ અથવા સિદ્ધ અવસ્થા પણ કહેવાય છે. નિયમ પ્રમાણે એ દેહ છૂટ્યા પછી મોક્ષમાં જાય છે. એવી સાધના કરવાની તીવ્રતા જેના અંતરમાં જાગી છે તેને કહેવાય છે આત્માર્થી. આવો આત્માર્થી વિચાર કરે છે.
ગાથાની શરૂઆત એમ વિચારી અંતરે, એમ અંતરમાં વિચાર કરીને કયો વિચાર? પહેલો વિચાર આત્મજ્ઞાન છે ત્યાં મુનિપણું છે, અને જ્યાં આત્મજ્ઞાન અને મુનિપણું બંને સાથે છે તે સદગુરુ હોઈ શકે. જૈન દર્શનનું આ બંધારણ વિશેષ રીતે વાત કરે છે. એકલું આત્મજ્ઞાન નહીં, સાથે મુનિપણું પણ ખરું. મુનિપણું તો જ્યાં આત્મજ્ઞાન હોય ત્યાં હોય. આત્મજ્ઞાની શ્રમણ કહાવે, બીજો તો દ્રવ્ય લિંગી રે. શ્રમણ આ જૈન શબ્દનો પ્રિય શબ્દ છે. શ્રમણ એટલે મુનિ, શ્રમણ એટલે અણગાર, નિર્ગ્રંથ અને શ્રમણ. શ્રમ એટલે પુરુષાર્થ અને મથામણ કરનારો. તમે મહેનત કરો છો અને મુનિ પણ મહેનત કરે છે. તમે સત્તા માટે, ધન સંપત્તિ અને ભોગો માટે, બાહ્ય પદાર્થો માટે મહેનત કરો છો. જ્યારે આ મુનિ છે તે જ્ઞાન માટે, શ્રદ્ધા અને ધ્યાન માટે, ચારિત્ર અને મુક્તિ માટે મહેનત કરે છે. તેઓ આળસુ નથી, સતત મહેનત કરે છે. તેમનો પુરુષાર્થ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર માટે છે. એવા શ્રમણનો પાયો શું? તે એક સૂત્રમાં કહેવું છે કે બાકી બધા લક્ષણો ઓછા વધતા ચાલશે, પરંતુ એક કોમન લક્ષણ જોઈએ, તે લક્ષણ છે આત્મજ્ઞાન. દર વખતે સ્પષ્ટતા કરીએ છીએ કે આ આત્મજ્ઞાન સહેલી વસ્તુ નથી. આપણને થાય કે આપણે આત્માને જાણીએ છીએ અને બીજાને પણ કહીએ છીએ. શાસ્ત્રો જેને વાંચ્યા હોય તેને આત્માનું જ્ઞાન તો હોય જ ને. આત્મા છે તે નિત્ય છે, અજન્મા છે, અજર છે, અમર છે. એ ખાતો પીતો નથી, એ દેહમાં છે, દ્રષ્ટા છે. પરંતુ આ આત્મજ્ઞાન ન કહેવાય. બે શબ્દો જુદા છે. એક છે શુદ્ધ જ્ઞાન અને બીજું છે અનુભવ જ્ઞાન. સાંભળેલું કે વાંચેલું તે શ્રુત જ્ઞાન કહેવાય, અને અનુભવેલું જ્ઞાન તે આત્મજ્ઞાન. પરમ કૃપાળુ દેવના શબ્દમાં વાચા જ્ઞાન એટલે વાણીમાં જ્ઞાન છે, એને શબ્દોનું જ્ઞાન છે, પરંતુ અનુભવેલું જ્ઞાન નથી. અનુભવની ઘટના ત્યારે ઘટે છે કે અંદરથી એક બાધક તત્વ ખસી જાય છે. અનુભવમાં બાધક તત્વ એક જ છે અને એ અને તે છે દર્શન મોહનીય કર્મ. દર્શન મોહનીયને ચાર મિત્રો છે અને તેમનું કામ એક જ છે કે તું આગે વધો, હમ તુમારે સાથે. આ ચાર મિત્રો એટલે ચાર કસાયો. એકલી જ રહી ગઈ. મિથ્યાત્વ એટલે અજ્ઞાનને પ્રગાટ કરવું. જ્યારે પૂછો ત્યારે તેમનો મિથ્યાત્વને 100% ટેકો છે. તું આગે વધો, હમ તુમારે સાથે. આ ચાર મિત્રો એટલે ચાર કસાયો. અનુતાનુબંધી ક્રોધ માન માયા લોભ અને દર્શન મોહનીય પાંચમું. આ પાંચનો ઉદય ન હોય ત્યારે અંદરમાં જે અનુભવ થાય તે આત્મજ્ઞાન. જૈન દર્શને બહુ સ્પષ્ટતા કરી છે. તમે કહેશો કે અમને આત્મજ્ઞાન થયું, અનુભવ થયો, પરંતુ તમારે જોવું પડે કે અંદરથી દર્શન મોહ ગયો, શાંત થયો, ઉપશમ થયો. અને જો દર્શન મોહ ન ગયો હોય તો જ્ઞાન ખરું, પણ અનુભવ કે સાક્ષાત્કાર નહીં.
અબાધિત શિવ શંકર કા બેટા. અનુભવ જયારે થશે ત્યારે રોગ હોય કે ન હોય તે અમે નિશ્ચિત કહી શકતા નથી. દેહમાં વ્યાધિઓ થાય છે તેની અમે ના પાડી શકતા નથી. પરંતુ એક વાત જરૂર છે કે જ્ઞાની પુરુષોને મનમાં રોગો નથી, મનના રોગો નથી. ઈર્ષા, વાસના, અહંકાર, માયા, લોભ, દ્વેષ, આસક્તિ, હિંસા, અનાચાર એ બધા મનના રોગો છે. અનુભવ થયા પછી આ મનના રોગો ન હોય. બીજું લક્ષણ, ગમે તે પ્રસંગ હોય કે ગમે તે ઘટના હોય, ગમે તેવી પરિસ્થિતિ પ્રાપ્ત થાય, સંયોગ કે વિયોગ થાય, તે પ્રતિકૂળ કે અનુકૂળ હોય પણ એ અંદરથી હલે નહીં, અંદર શોક નથી. ત્રીજું લક્ષણ, લોકવાદ. અત્યાર સુધી જે કુળ અને પરંપરામાં જન્મ્યો, જે મત, માન્યતા અને સંપ્રદાયમાં જન્મ્યો એનો જ તેણે સ્વીકાર કર્યો હોય અને વર્ષો સુધી આગ્રહ સેવ્યો હોય તે આગ્રહ હિંમત કરી તેને છોડવો પડે. આમ તો ઘણી હિંમત છે પણ આ મોટી હિંમત છે. આ અભિનિવેશ મિથ્યાત્વ છોડવું તેમાં હિંમત અને પુરુષાર્થ ઘણો જોઈએ. અનંતકાળથી વિપરીત માનતો આવ્યો છે તે છોડવું પડે એવો વિચાર તે કરે છે. અને બીજો વિચાર એ પણ કરે છે કે મને પ્રત્યક્ષ સદગુરુની પ્રાપ્તિ થાય. આત્માર્થી કેવો હોય? આત્માર્થી અવસ્થા એક એવી અવસ્થા છે કે તેમાં તેને આત્માનું હિત કરવું છે. આત્માનું હિત કરવું એટલે એની પર્યાય શુદ્ધ કરીને એ પર્યાયમાં સમગ્ર આત્માનો સ્વાનુભવ કરવો. આ સમજવામાં કંટાળો ન કરશો. આ તમારે જાણવું પડશે. આ તમારો પાયો છે, આ તમારી મૂડી છે, ખજાનો છે. જૈન દર્શન દ્રવ્ય, ગુણ અને પર્યાય એ ત્રણ શબ્દો ઉપર ઊભું છે. જૈન દર્શનમાં ચાર અનુયોગ છે. એક દ્રવ્યાનો યોગ, બીજું ચરણકરણાનો યોગ, ત્રીજું ગણિતાનો યોગ, ચોથું ધર્મકથાનો યોગ. બાકીના ત્રણ અનુયોગ દ્રવ્યાનો યોગ સ્પષ્ટ કરવા માટે છે. આત્માર્થીને એમ થાય છે કે મારી અવસ્થા એવી આવે કે મારું દ્રવ્ય પણ શુદ્ધ હોય, ગુણ પણ શુદ્ધ હોય અને સાથે મારી પર્યાય પણ શુદ્ધ હોય. એ પણ સમજાયું કે દ્રવ્ય શુદ્ધ જ છે, ગુણો પણ શુદ્ધ છે અને જે કંઈ વિકૃતિ છે તે પર્યાયમાં છે. પર્યાય અશુદ્ધ છે, તે પર્યાયની અશુદ્ધિ દૂર કરવી છે અને શુદ્ધ પર્યાય પ્રગટ કરવી છે. એવી શુદ્ધ પર્યાયમાં વિરાટ આત્મદ્રવ્યનો સ્વાનુભવ થાય છે. એવો સ્વાનુભવ મારે કરવો છે. એવી ઝંખના જેનામાં જાગી છે અને એ ઝંખના જાગ્યા પછી તેના માટે જે કંઈ કિંમત ચૂકવવી પડે તે ચૂકવવા જે તૈયાર થયો છે તેને કહેવાય છે આત્માર્થી. આ લક્ષણો આત્માર્થીના છે. આત્માર્થીને આત્માર્થ સાધવો હોય તો પ્રત્યક્ષ સદગુરુનો યોગ જોઈએ. આ અધ્યાત્મની પ્રાથમિક સાધના માટેનો મુખ્ય દરવાજો છે. ખેતી કરવી હોય તો જમીન જોઈએ અને ધંધો કરવો હોય તો મૂડી જોઈએ અને આત્મા જો સિદ્ધ કરવો હોય તો પ્રત્યક્ષ સદગુરુનો યોગ જોઈએ. અને એ પ્રાપ્ત થયો હોય તો પ્રકૃતિનો, પરમાત્માનો, અસ્તિત્વનો પરમ ઉપકાર માને, જીવન ધન્ય બની ગયું એમ માને, ચક્રવર્તીની સંપત્તિ અનેક વાર મળી પણ અવતાર એળે ગયો, સદગુરુ મળ્યા, જીવન ધન્ય બન્યું, મોટો ઉપકાર થયો.
બસ અહીં સુધી જરા વિચાર કરીએ. મહત્વની વાત વિચારણા છૂટી ન જાય એટલે આપણે થોડું વાંચન કરીને પણ મૂળ સૂત્ર શું આવે છે, આત્મસિદ્ધિના કયા ભાગની વિવરણ ચાલે છે અત્યારે, આત્માર્થીના લક્ષણો, આત્માર્થીના લક્ષણો ચાલે છે. એ આત્માર્થીના લક્ષણોની અંદર આ ગાથા 37 એનું સૂત્ર શું છે, આત્માર્થીની ઝંખના શું હોય, આત્માર્થીની ઝંખના શું હોય એમાં આ મુનિશ્રી આત્માર્થી એટલે શું એ વારંવાર બતાવે છે. નહીં તો આપણે માની લઈએ કે આપણે આત્માર્થી છીએ અને પછી જ આગળ વધીએ, જેમ આપણે બધા મુમુક્ષુ છીએ એમ માની અને પછી જ મોક્ષની ક્રિયાઓ શરૂ કરીએ અને પછી કે કંઈ પરિણામ મળતું નથી, પણ તું ક્યાં આત્માર્થી થયો છો. એટલે ઘણીવાર પાયો ખોટો હોય છે, ખાટલે મોટી ખોડ કે પાયો જ નથી. જેના આધાર ઉપર સાધના ટકેલી છે એ સાધના કયા સૂત્ર ઉપર કરવી છે અને એ કરવી છે તો એની ભૂમિકામાં શું, તો ભાઈ આપણને ભલે મનુષ્ય દેહ મળ્યો છે અને આપણે સાધક થયા પણ આપણી ભૂમિકા આત્માર્થીની ન થાય ત્યાં સુધી આ આત્માનો પુરુષાર્થ થઈ શકે નહીં. જેમ ગઈકાલે આત્માર્થીની વાતના લક્ષણમાં કીધું કે આત્માર્થી એટલે એ કે જેને એક ખબર છે કે મોક્ષનો માર્ગ તો એક જ છે, જો એને બે છે એમ લાગે તો સમજી લઉં કે ભાઈ તું કાઢી નાખ તારી જાતને, પેલા તું આત્માર્થી બહાર છો. એટલું બધું લક્ષણ કહીને કૃપાળુદેવે દ્રઢતા કરાવી છે. ઘણી વાર આપણને પોતાની ખ્યાલ આવે, આપણું પોતે અવલોકન કરીએ તો કે આપણને આ વાત બેસી છે કે મોક્ષનો માર્ગ એક જ હોય બે ન હોય, પછી આ કહીએ કે તે કહીએ, ઓલો કહે કે આ કહીએ, આ આશ્રમમાં કહે કે આ આશ્રમમાં કહીએ, આ ગ્રંથમાં કહે કે આ ગ્રંથમાં કહીએ, ગમે તેમાં કેવું એ કહીએ, માર્ગ કેટલા છે મોક્ષના આવી શ્રદ્ધા કરી અને મને જો મળી ગયો છે તો એ જ માર્ગ મોક્ષનો છે, બીજા બીજી રીતે કહે, ત્રીજા ત્રીજી રીતે કહે, ચોથા ચોથી રીતે કહીએ, એને જે રીતે કેવું એ રીતે કહીએ, પણ માર્ગ કેટલા, તો કે માર્ગ એક જ. અને ક્યારે, આજે અત્યારે વર્તમાનમાં એક છે, ગઈકાલે બે હતા, પરમ દિવસે બે થશે, ત્રણેય કાળમાં કેવી શ્રદ્ધા દ્રઢ કરવી છે કે ત્રણેય કાળની અંદર હું આજે વિચારું, કાલે વિચારું, પરમદી વિચારું, ઓલાએ આજ વિચાર્યું, ઓલા 50 વર્ષ પહેલા થયા, ઓલા 50 વર્ષ પછી થશે, જેને જે કરવું એ કરશે, મોક્ષના માર્ગ તો એક જ છે, બે નથી. અને મોક્ષનો માર્ગ છે એનું સ્વરૂપ પણ જાણી લે પાછો, કે આત્માને બંધથી છોડાવે તે મોક્ષનો માર્ગ. બંધ નો હોય તો મોક્ષની શું જરૂર છે, બંધ નો હોય તો મોક્ષની શું જરૂર છે, તો મોક્ષ જ છે, તો મોક્ષ 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 શું કામ રાડું પાયડા કરસ. જ્યારે મોક્ષની વાત છે ત્યારે અપેક્ષા શેની છે, બંધની. જો આ વાત હજી બેસતી નથી ગણાને, શુષ્ક જ્ઞાની નિશ્ચય નહીં વાળા, અને પછી એ તો સાચું જ કે છે, શું સાચું, ધૂળ સાચું કે છે, આત્મા સદાય મોક્ષ છે, મોક્ષ હોય તો પછી તો તારે શું કામ છે, પછી તો શું આ બધું કરવું છે, તો કે નહીં, મોક્ષની જ્યાં વાત આવે છે ત્યાં સમજી લે કે બંધની ભૂમિકામાં મોક્ષની વાત છે. મારે સાજા થવું છે, મારે સાજા થવું છે, કોણ બોલે, જેને બીમારી છે એ કહે, રોગ હોય કે મારે સાજા થવું છે, મારે સાજા થવું છે, સાજા થવાનો ઉપાય શું, સ્વસ્થ રહેવાના ઉપાય શું, શાંતિ કેમ મળે, કોને પૂછવો છે એ પ્રશ્ન, જેને અશાંતિ છે ને, એમ મોક્ષની વાત કૃપાળુદેવે એટલી સરસ મૂકી કે મોક્ષની વાત છે એટલે બંધની અપેક્ષા છે. હવે બંધનું સ્વરૂપ શું, સુરેશ, વિચારો આ બધું, અમને છટકી જશે બધું. સુધીરભાઈ, બંધનું સ્વરૂપ શું? કર્મ. આત્માને કર્મ સિવાય કોઈ બંધ કરો? પછી આ પ્રકારનું કર્મ, તે પ્રકારનું કર્મ, 158માં આ પ્રકૃતિનું કર્મ, એ બધા ભેદ ભાંગા પ્રકાર અપ્રકાર બધા મૂકી દો. એક જ વાત, આત્માને બંધ દશા વર્તે છે, કોઈ પણ કારણથી વર્તે છે અને કોઈ પણ રીતે વર્તે છે, પણ એને બંધ દશા છે, એની સામે મોક્ષની વાત છે. અને એ બંધ દશા કર્મથી છે. તો માર્ગ શું? કર્મનીથી છોડાવે આત્માને, એ માર્ગ. મોક્ષનો માર્ગ સીધો એ, દેરાવાસીનો કે સ્થાનકવાસીનો, તેરાપંથીનો કે દિગંબરનો, જૈનનો કે જૈનેતરનો, એક કઈ નહીં. કયો? આત્માને કર્મથી છોડાવે એવો જે વ્યવહાર અથવા જે માર્ગ, એવો ધર્મ, એવો આચાર, એ મોક્ષનો માર્ગ. ગમે તેવા ઉત્કૃષ્ટ આચારો હોય, માર્ગ હોય, સાધનાની પદ્ધતિ હોય, પણ આત્માને કર્મથી છોડાવી ન શકે તો મોક્ષનો માર્ગ નહીં. દવા ગમે તેટલી કિંમતી હોય, ફોરિનથી આવી હોય, બધું બરોબર, પણ તારા દર્દને જો ઉપકારી નથી, એ વ્યાધિ દૂર ન કરી શકે, એ સ્વસ્થતા આપી ન શકે, તો એ દવાનું તારે શું કામ છે? ઘણા લોકોને રોગ કરતા દવાનો મહિમા ગાવાની બહુ ટેવ હોય છે, ખબર છે? મલાવો કર્યા કરે, શું આ ગોળી લીધી 22 રૂપિયાની, એક ચાર વાર લેવાની, તું જાણને તારા પાપ જાણે, અમને શું કેસ તું? અમારે પૈસા ચૂકવવાના છે, તારે 22 રૂપિયા. ડાક્ટર પાસે ગયા, રિપોર્ટ કઢાવ્યો, રૂપિયા 1000 થયા, પણ 1000 થાય કે 2000 થાય, તારા કર્મ એવા હશે આકરા. પણ મલાવો રોગ કરતા, અહમનો, હુંકારનો, મિથ્યા અભિમાનનો, એને ખબર નથી કે 1000 થાય કે 2000 થાય, પણ તને જો મુક્ત કરાવે તો વસૂલ છે કે નહીં? અને જો રોગથી મુક્ત ન થયો અને તું હિસાબ જ ગણા કરીશ તો શું કામનું? કે મેં 1,00,000 રૂપિયા ખર્ચ્યા, તે 1,00,000 ખર્ચ્યા કે 5,00,000 ખર્ચ્યા, પણ તારું દર્દ ગયું, તને શાંતિ થઈ નહીં, તને સ્વસ્થતા આવી નહીં, તો શું કામનું? તો કિંમત એની ગણવાની? એટલે મેં આટલું કર્યું ને, આટલા તપ કર્યા ને, આટલા વ્રત કર્યા ને, આટલું આમ કર્યું ને, આટલું આમ કર્યું ને, આટલી યાત્રાઓ કરી ને, હું તો એકે શિબિર છોડું નહીં ને, શું કામનું? પણ તારી શિબિર છોડાવી ના, તારો એકે કસાઈ ગયો નહીં, એકે કસાય હળવો થયો નહીં, પાતળો પડ્યો નહીં, દર્શન મોહ ગયો નહીં. મેં આ વાંચ્યું, તે વાંચ્યું, આટલા શાસ્ત્રો વાંચ્યા, અરે આ તો અઘરું છે, કોઈ ન વાંચે, ભલે તે વાંચ્યું. તને આત્માનો ગુણ પ્રગટ્યો, દર્શન મોહ ગયો? તો કે ના. શું કામનું? એક હોય છે એમ કહીને કૃપાળુ દેવે કેટલી બધી વાત મૂકી છે કે એક ઉપર લક્ષ તો કરો, કે જે કર્મને કાપે, જે કર્મના બંધથી છોડાવે, એ મોક્ષનો માર્ગ છે. ને એ વ્યવહાર અમને સંમત છે, માન્ય છે. તું એમ કે વ્યવહાર વ્યવહાર છે, વ્યવહાર વ્યવહાર છે, સાચો નિશ્ચય છે, સાચો નિશ્ચય છે, પણ તારે વ્યવહાર વિના તને છોડાવશે કોણ? તું બંધમાં છો એ તો નક્કી ને. એમ એટલી શરૂઆત કરી છે બહુ સરસ આ ગાથામાં. જો ઓલું લક્ષણ, એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમંત, એ લક્ષણ કોનું છે? આત્માર્થીનું લક્ષણ છે આ. હવે આ લક્ષણ આપણામાં આવ્યું છે, ખ્યાલ નથી આવતો કે આત્માર્થીના લક્ષણની ગાથા છે. આવી શ્રદ્ધા, આવી સમ્યક શ્રદ્ધા જેનામાં છે, અચળ શ્રદ્ધા જેનામાં છે, નિર્વિકલ્પ શ્રદ્ધા જેનામાં છે, આ ગાથા વાંચ્યા પછી એને કોઈ વિકલ્પ નથી મોક્ષના માર્ગ માટે. અન્યત્ર ક્યાંય એની દ્રષ્ટિ ન જાય, એ સતત પ્રયત્ન કર્યા કરે કે એવો કયો વ્યવહાર છે કે જે મને મોક્ષની પ્રાપ્તિ કરાવે, એ પરમાર્થ તરફ લઈ જાય. એટલે પ્રત્યેક પોતાની સાધનાનું પોતે મૂલ્યાંકન કરે કે એવો કયો છે. કે જે પરમાર્થ તરફ લઈ જાય. કસાયો સંસાર તરફ લઈ જાય છે. કસાયનો અર્થ જ એ કે જે સંસારનો લાભ કરાવે એનું નામ કસાય. તો કસાય તો છે જ મારી પાસે, સંસારનો લાભ મને થાય છે. હવે એવો કયો માર્ગ છે, એવી કઈ સાધના છે, એવો કયો વ્યવહાર છે કે જે મને પરમાર્થનો લાભ કરાવે, પ્રેરે તે પરમાર્થને, પરમાર્થ તરફ મને લઈ જાય, એવું સાધનાનું સ્વરૂપ શું છે? તો કે છે, એમ વિચારી અંતરે. સાધનાનો સૂત્ર વિચાર છે. મુનિશ્રી કહે છે આ ગાથામાં સાધનાના સૂત્રો, આધ્યાત્મિક સાધના, ગચ્છમતની સાધના નહીં, સંપ્રદાયની સાધના નહીં, કહેવાતા લૌકિક મતની સાધના નહીં. શેની સાધના? અધ્યાત્મની. અધ્યાત્મની એટલે આત્માને લગતી, આત્મા વિષયક, આત્મા સિવાય જેમાં કશું જ લક્ષ્ય ન હોય એવી સાધના કોને કહેવાય? અધ્યાત્મની સાધના. અને મને એમ થાય કે આજે આપણા સંઘની અંદર આમ કરવાનું છે ને, બધાએ આમ બિલ કરવાની છે, એટલે મારે કરવાની છે, તો એ સાધના અધ્યાત્મ વિષયક થઈ કે ગચ્છ વિષયક થઈ, લોકસંજ્ઞાથી થઈ કે આત્મસંજ્ઞાથી થઈ, લોકસંજ્ઞાથી થઈ, તો નિશ્ચિત થઈ ગયું કે સદવ્યવહાર નથી. એટલે કૃપાળુદેવે આત્મસિદ્ધિની છેલ્લી ગાથામાં નિશ્ચય અને વ્યવહારની અંદર શું કહ્યું છે? બરોબર. પછી ગચ્છમતની જે કલ્પના તે નહીં સદવ્યવહાર. આ જે કહ્યું કે તે વ્યવહાર સમંત, તો ગચ્છમતના આધાર ઉપર, લોકસંજ્ઞાના આધાર ઉપર જે વાત છે એને અમે વ્યવહાર કહેતા નથી. સ્પષ્ટ વાત કે વ્યવહારનો નિષેધ છે, અમે વ્યવહારનો નિષેધ કરીએ છીએ, પણ કયા વ્યવહારનો? કે જ્યાં ગચ્છની મતની લોકસંજ્ઞાની આવી કલ્પનાઓ છે એ વ્યવહાર નથી. અને ભાન નહીં નિજ રૂપનું તે નિશ્ચય નહીં. સાર, પોતે ત્રિકાળી જ્ઞાયક છે, ત્રિકાળી ચૈતન્ય સ્વભાવી જીવ છે, બધા દ્રવ્યથી જુદો ઉપયોગ જેનું લક્ષણ છે, આનું ભાન જેને નથી એના નિશ્ચયનો શું અર્થ? મેં ઘણા શાસ્ત્રો વાંચ્યા, નિશ્ચયથી તો આમ છે ને, પણ તારા વ્યવહારમાં તો, તારી દ્રષ્ટિમાં તો આ નિશ્ચય છે નહીં કે હું માત્ર ત્રિકાળી જ્ઞાયક માત્ર આત્મા છું, હું માત્ર ચૈતન્ય સ્વભાવી આત્મા છું, હું દેહાદીથી ભિન્ન છું, તમામ પૌદ્ગલિક સંબંધો છે, સંયોગ છે, હું સંયોગથી ભિન્ન, સંબંધથી ભિન્ન, સંગથી ભિન્ન, કોઈ મારા નથી, કોઈ મારું નથી, આ નિશ્ચયનું ભાન છે? વાતો કરે, પણ પ્રત્યેક વ્યવહારની અંદર, પ્રત્યેક સંઘની અંદર મારાપણાના ભાવ, મમત્વના ભાવ, મોહના ભાવ, અને એને કારણે ઉત્પન્ન થતી લાગણીઓ, રાગની, દ્વેષની, મમત્વની, મૂર્છાની, મિથ્યાત્મની, બધી લાગણી થાય છે. અને નિશ્ચયના ગ્રંથોનું વાંચન જબરજસ્ત છે, પરિણામ નથી. અહીંયા કહે છે આ સાધનાના સૂત્રો, આ ગ્રંથમાં તત્વજ્ઞાન સાથે આધ્યાત્મિક સાધનાના સૂત્રો પણ છે. એ સાધનાઓનો પ્રારંભ પરમ કૃપાળુ દેવે આ સૂત્રથી કરેલ છે કે એને સદગુરુ શોધવા છે, એ પણ કેવી રીતે શોધવા છે? વિચારીને. એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ. એને સદગુરુની શોધ પહેલાની એક પ્રક્રિયા છે, એક સાધના છે. એ સાધના કઈ છે? વિચારની સાધના છે કે મારે કેવા સદગુરુ શોધવા છે કે જે મને આ મુક્ત કરાવે, જે અનુભવ જ્ઞાનવાળા છે, જે પોતે મુક્ત થયા છે, જેને આત્માનો સ્વાનુભવ છે, જે મુનિ છે, આત્મજ્ઞાન ત્યાં મુનિપણું. આ જૈન દર્શનની જબરજસ્ત વ્યાખ્યા અહીંયા આપી મુનિશ્રીએ કે માત્ર આત્મજ્ઞાન હોય અને મુનિપણું ન હોય તો ન ચાલે, અને મુનિપણું હોય અને આત્મજ્ઞાન ન હોય તો પણ આ અવિનાભાવી છે, એક જ સિક્કાની બે બાજુઓ છે. સાચું મુનિપણી હોય તો આત્મજ્ઞાનીને જોઈ. એ મુનિપણું એટલે મૌન છે જગતના પદાર્થોથી, જગતના સંગથી, જગતના સંયોગોથી. એ તદ્દન ભિન્ન છે એવું એનું મુનિપણું. એટલે એ કહે છે કે પેલા એને સદગુરુ શોધવા છે, એ પેલા એની ભૂમિકા કેવી છે? તો કે વિચારની ભૂમિકા છે. અને ભૂમિકા એ છે કે એને ખ્યાલ છે કે મારો આત્મા છે એ ચેતન દ્રવ્ય છે, જ્ઞાન દ્રવ્ય છે, એ શુદ્ધ છે. આત્મા છે એ તો શુદ્ધ છે, પરિપૂર્ણ છે, નિર્મળ છે, નિર્મોહી છે, એમાં કંઈ દોષ નથી. એમાં દોષ હોય તો તું સુધાર, તું સુધારવાનો હતો, શું સુધારીશ? જો આત્મામાં મૂળભૂત દોષ હોય તો તું શું સુધારવાનો છો? એનો સ્વભાવ છે. લીંબુમાં ખટાશ છે એનો સ્વભાવ છે, હવે શું સુધારવું છે લીંબુમાં? સાકરમાં મીઠાશ છે એનો સ્વભાવ છે. એમ આત્મામાં જ્ઞાન એ એનો સ્વભાવ છે, ઉપયોગ એ એનો સ્વભાવ છે, ચૈતન્યપણું એ એનો સ્વભાવ છે, એ પરિપૂર્ણ છે. અને છતાં વર્તમાનમાં અજ્ઞાનતા છે તો એની પર્યાયમાં અશુદ્ધિ છે. એટલે સમગ્ર સાધના એ પર્યાય શુદ્ધિની સાધના છે. વર્તમાનમાં અજ્ઞાન જે છે, મિથ્યાત્વ જે છે, વિભાવ જે છે, વિકાર જે છે, એ મારી વર્તમાન વર્તનામાં એક પર્યાયમાં ઊભી થયેલી અશુદ્ધિ છે. દ્રવ્ય અશુદ્ધ નથી. તે સમયે પણ જ્ઞાનમાં હું પરિપૂર્ણ છું. તો મોહ દશા છે એ મારી અશુદ્ધ પર્યાય છે, અજ્ઞાનને કારણે, મિથ્યાત્વને કારણે. પણ જ્ઞાન દશા એ મારા શુદ્ધ દ્રવ્યની નિશાની છે. હું મારું સ્વરૂપ જ્ઞાન દશારૂપ છે, મોહ દશા એ મારું સ્વરૂપ નથી. અને જો મોહ દશા મારું સ્વરૂપ હોય તો કોઈ દી ટળે નહીં, અને તો દુનિયામાં કોઈ સિદ્ધ થઈ શકે. આ વિચાર વિના આ વાત બેસશે નહીં. ખૂબ વિચારવું પડે કે મારું સ્વરૂપ જ્ઞાન છે, મોહ નથી, રાગ નથી, રાગ એ મારું સ્વરૂપ નથી, કશાય એ મારું સ્વરૂપ નથી, એ વિભાવ છે, વિકાર છે, એ પર્યાયની અશુદ્ધિ છે. એ પર્યાયની અશુદ્ધિ કર્મના ઉદયને કારણે છે, નિમિત્તના સંઘને કારણે છે, સંયોગોના કારણે છે, જે કારણ જેટલું આપણા ઉપર પ્રભાવ પાડે એટલું. પણ એકેય સંયોગો આપણા ઉપર પ્રભાવ ન પાડે તો આપણે આપણામાં છીએ. એટલે ભેદ સતત પાડવા પડે. એટલે એને કહીએ ભેદ જ્ઞાન. અને ભેદ જ્ઞાન એવું દ્રઢ થઈ જાય કે પછી આ આત્માના અન્ય, આ આત્મભાવ છે ને આ અન્ય, આ દીર્ઘકાલનો સ્વાધ્યાય થયા પછી, સાધના થયા પછી આ સ્વાભાવિક થઈ જાય, આ સહજ થાય. આ વિચાર, આ વિચારની સાધના વિના આવો ભેદ ન આવે. જ્ઞાન છે, શબ્દ છે, બોધ છે આપણી પાસે, પણ આપણે વિચારથી એનો ભેદ નથી કરતા. વિચારથી જ્ઞાન અને અજ્ઞાન છૂટું પડે. ભગવાન કુંદકુંદાચાર્યે એને પ્રજ્ઞા છીણી કીધી. પ્રજ્ઞા છીણી એટલે કે જુદું નથી લાવવાનું, એને વિચાર છે એ છીણીના રૂપમાં કામ કરશે, જડ અને ચેતનને જુદા કરશે, સ્વ અને પરને જુદા કરશે, પોતાનો સ્વભાવ અને વિભાવને જુદા કરશે. જ્યારે જ્યારે વિચારશે ત્યારે બંને પડખા એને ફટ લઈને બે જુદું થઈ જશે, આ આત્મભાવ, આ અન્ય ભાવ. એવો દીર્ઘકાલીન એને સ્વાધ્યાયનો અનુભવ થાય 525, ત્યારે એને એ બંને ભાવ જુદા જણાય છે અને એ પોતે આત્મભાવમાં સ્થિર થાય છે. પણ સાધના છે ને વિચારની, પર્યાયની શુદ્ધિ, પર્યાયના સમયે સમગ્ર દ્રવ્યની દ્રષ્ટિ, દ્રવ્ય દ્રષ્ટિ રાખે કે દ્રવ્ય તો નિર્મળ છે, પરિપૂર્ણ છે, શુદ્ધ છે, બુદ્ધ છે, ચૈતન્ય ઘન છે, આનંદથી પૂર્ણ છે, સુખનું ધામ છે, સ્વયં જ્યોતિ છે, આ મારું આત્મદ્રવ્ય સર્વ જીવ છે, સિદ્ધસમ તો સિદ્ધ જેવા પ્રગટમાં છે એવો જ હું અંદર છું, પણ તિરોહિત ભાવે છું, પ્રગટ ભાવે નથી, પ્રગટ ભાવે અશુદ્ધ પર્યાયમાં છું, અને તિરોહિત ભાવે તો સિદ્ધની અવસ્થાને મારી અવસ્થામાં કોઈ ભેદ કહેતા નથી, અભેદ કહે છે. સર્વ જીવ સિદ્ધ સમ છે એટલે કોઈ પણ જીવ એમાં બાકાત રહેતો નથી, તો એમાં હું આવી જાઉં છું. એટલો વિચારની સાધના તીવ્ર થવી જોઈએ. પેલા યુદ્ધ થતા ને ત્યારે તીરકામઠાના યુદ્ધ થતા, બાણાવડી, અને તીરકામઠું જાય ત્યારે કેવું જાય, છૂટે એટલે આર પાર ને ઓતપ્રોત જાય, જે લક્ષ હોય ને એ વિંધાઈને એની અંદરથી નીકળી જાય, એને કહેવાય સ્પીયર હેડિંગ. એમ આ વિચારની તીક્ષ્ણતા એવી થવી જોઈએ, તીરની જેમ, તીરની જેમ ચાલી જાય, અને જડ ચેતનના ભેદ કરતી કરતી, સ્વ પરના ભેદ કરતી કરતી, એક જ્ઞાનીનો વિચાર એટલો પાવરફુલ વિચાર હોય, એટલો તીક્ષ્ણ વિચાર હોય, એટલો ઉપયોગવંત વિચાર હોય, એટલો ગંભીર વિચાર હોય, કે વિચાર ને વિચારની અંદર એ સત ને અસતને જુદા પાડતું જાય, બે ફાળા કરે, વિચારતા વિચારતા. અત્યારે બંને એકરૂપ થઈ ગયા છે, અને બંને એકરૂપ થઈ ગયા છે એમાં એ રૂપીના પ્રભાવમાં છે, જળના પ્રભાવમાં છે, એટલે એ જુદું કંઈ કરી શકતો જ નથી, વિચારતો જ નથી. અહીંયા કે છે સમગ્ર સાધના એ પર્યાય શુદ્ધિની સાધના છે, અનુભવ એ તો નિર્વિકલ્પ છે, અને આવી જેને અનુભવ કરવાની તાલાવેલી, ધગસ, અભિપ્સા, ઝંખના જેનામાં છે એ આત્મારથી, આવી ધગસ જેનામાં છે, જાગૃતિ જેનામાં છે, પડે પડે એ આત્મારથી. એટલે આઠમી ગાથામાં જે કહ્યું છે એ આત્મારથીના લક્ષણ મૂકીને કહ્યું છે કે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહા સમજવું, ત્યાં ત્યાં તે આત્મારથી જન. આત્મારથીમાં બધો પુરુષાર્થ મુમુક્ષુનો ત્યાં મુકાઈ ગયો. યોગ્યતા એટલે વિવેક છે એનામાં નિર્ણય કરવાની, એ જ સમજે બાકીનું બધું દૂર કરે એટલા પ્રજ્ઞા છે, અને તે સમજે એ પૂર્ણ જ થતું પછી એક ભાગ છે, જે સમજે છે તે આચરે છે, ત્યારે આત્મારથી બને છે. માત્ર હું સમજું છું, આચરતો નથી, દુર્યોધન અવસ્થા છે. જ્ઞાન ધર્મ શું છે તે હું જાણું છું પણ આચરતો નથી, અને અધર્મ શું છે એ પણ જાણું છું પણ છોડી શકતો નથી, એ જ્ઞાન દશા નથી. જ્ઞાન દશા અર્જુનની છે, પેલા મોહદશા હતી, શરૂઆતની અંદર મોહદશા હતી, અને બધા અધ્યાયનું શ્રવણ થયું અને ચિંતન થયું તો એણે પછી 18મા અધ્યાયમાં કીધું કે નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધ્વા, હે પ્રભુ હવે મારો મોહ નષ્ટ થયો છે, તો કઈ દશા પ્રાપ્ત થઈ? જ્ઞાન દશા પ્રાપ્ત થઈ. અર્જુનને જ્ઞાન દશા છે એટલે એને શું કીધું, કરીશ એ વચનમ તવ, હવે આપ જે આજ્ઞા આપશો એ હું કરીશ. આ આત્મારથી ત્યાં ત્યાં તે આચરે, નહીં તો પાછો અર્જુનની બદલે થઈ જાય દુર્યોધન, અને પાછો પોતાને માને ધર્મ રાજા. બરોબર વાતને સમજીએ, આત્મસિદ્ધિની અંદર એક આત્મસિદ્ધિ પચી જાય ને, જો આખું અધ્યાત્મ જગત, અને એમાં આ મુનિશ્રીએ જે લખી છે ને, એ કઈ દર્શનને છોડ્યું નથી, એ કઈ પંથ સંપ્રદાયને છોડ્યા નથી, એ કઈ મતને છોડ્યો નથી, બધાનો સમાવેશ કરી અને જ્યાં જેના ઉપર જરૂર પડે ત્યાં ચાપકા માર્યા છે, અને કોઈની સાડી બાર રાખી નથી. સરળ દ્રષ્ટાંત સાથે સુગમ, સરળ અને સુગમ. સરળ ભાષા તો સરળ એવું હોય કે એમાંથી કઈ પકડાય નહીં, ફોતરા જેવી એવી નહીં, સાત્વિક, એમાંથી પકડાય તમને, એક પેરેગ્રાફમાંથી કંઈ તત્વ પકડાય એવું કહ્યું છે. એટલે કે છે આત્માર્થી બન્યા વગર સાધનાની શરૂઆત નહીં થાય. આ વાત બેસે? આત્માર્થી બન્યા વગર સાધનાની શરૂઆત નહીં થાય. એમ વિચારી અંતરે, એમ અંતરમાં વિચાર કરે છે. કયો વિચાર? તો પહેલો વિચાર કે આત્મજ્ઞાન છે ત્યાં મુનિપણું છે. જો આચારાંગ સૂત્રનું આ સૂત્ર, આગમની આ સાક્ષી, પહેલું આગમ આચારાંગ છે. જમ મોહતી પાસણ તમ સંમતિ પાસણ, મુનિપણું જ્યાં છે ત્યાં આત્મજ્ઞાન છે, અને આત્મજ્ઞાન છે ત્યાં મુનિપણું. તે સાચા ગુરુ હોય એની પહેલી જ વાત આવી છે. આત્માર્થીના લક્ષણમાં પેલું લક્ષણ કયું કીધું? ગાથા, પેલી ગાથા આત્માર્થીના લક્ષણની, આત્મજ્ઞાન ત્યાં મુનિપણું. તે સાચા ગુરુ હોય, બાકી કુળગુરુ કલ્પના આત્માર્થી નહીં જોઈ. પેલું જ લક્ષણ એનું બરોબરી પકડે છે. એને એને ગુરુની શોધ કરવી છે, પણ લેભા ગુરુ નથી પકડવા. મનાવાને પૂજાવાને સત્કારમાંથી નવરો ન થાય કોઈ દી. સતત પોતાનો મહિમા, સતત પોતાનો માન, સતત પોતાનું મહાત્મ્ય, આ ગુરુના લક્ષણ નથી. આ ગુરુ નથી, આ દંભ છે. જુદું પાડતા આવડવું જોઈએ, દ્રષ્ટિ હોવી જોઈએ. એટલે કે છે એમ વિચાર. આ જૈન દર્શનનું આ બંધારણ અહીંયા મુનિશ્રી લખ્યું છે કે એકલું આત્મજ્ઞાન નહીં, સાથે મુનિપણું પણ ખરું. એટલે એકલું જ્ઞાન નહીં, સાથે આચાર પણ ખરો.
સહજાનંદ સ્વામીએ આના ઉપર બહુ સરસ વિવેચન કર્યું. એટલે એક શબ્દ એને ફેરવો ત્યાં, આત્મજ્ઞાન ત્યાંને બદલે સહ, આત્મજ્ઞાન સહ મુનિપણું કરી નાખી વાત સમજાવી. આત્મજ્ઞાની મોક્ષનો અધિકારી છે, પણ જો એને સદગુરુ થવું હોય તો મુનિપણું ભેગું જોશે,
નહીં
તો શિષ્યને અંદેશો આવશે. એટલા માટે એને ત્યાં બંને વાતનો સમન્વય કર્યો છે. આ જરૂરી છે.
અને આનંદગંજીએ બતાવ્યું કે આત્મજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્ય લિંગીરે. શ્રમણ એટલે અણગાર, નિર્ગ્રંથ. શ્રમણ એટલે પુરુષાર્થ, મથામણ કરનારો. અને કૃપાળુ દેવે આમાં ગરબડ ચાલી હતી. આત્મસિદ્ધિ લખાયા પછી 837 ની અંદર એને એનું સ્પષ્ટીકરણ આપ્યું. શું આપ્યું? કે અમે જે લક્ષણ કીધું છે એ કયા ગુણસ્થાનકે છે? સર્વવિરતી છઠ્ઠા ગુણસ્થાનકે છે. સ્પષ્ટ કહ્યું, એમાં કંઈ છુપાયું નથી એને. અને ત્યારે સૌભાગભાઈની હાજરી પણ નથી, પણ આ પ્રશ્ન સૌભાગભાઈને નહોતો. આ બાકીના બધા હોય છે ને જે અધૂરિયા,
પરંપરાને અનુસરતા હોય એટલે મુનિપણો ન જોવે એટલે અંદેશો આવે.
એટલે આવી આત્મજ્ઞાનની મોટી મોટી વાતો કરનારા, એટલે તરત જ કહ્યું જો અમે જ લક્ષણ કીધા છે આને સમજતા નહીં તમે. 837 પૂછનારે સ્પષ્ટ પ્રશ્ન પૂછ્યો છે કે કયા ગુણસ્થાનકે સંભવે, એનો પ્રશ્ન બહુ પોઈન્ટેડ છે. કે પ્રભુ કહો, જૈન દર્શનની પરિપાટીમાં એ ક્યાં છે તમારો ગુરુ? ત્યારે એને કીધું છે કે અમે મુખ્યત્વે ઉપદેશક એવા છઠ્ઠે ગુણસ્થાનકે અને સર્વવિરતી એ ગુરુના લક્ષણ કીધા છે. હકીકતમાં તો 13મે છે, પણ આ કાળની અંદર 13માનો સંભવ નથી. એટલે
અધિકારી
એને 13મો જે છે એનો અધિકારી છઠ્ઠો જે એ 13માની નિરંતર ઉપાસના કરે છે અને એની પાસેથી જ બતાવેલા માર્ગે ચાલે છે. એટલે એના બોધમાં કોઈ વિરોધાભાસ સંભવે નહીં, માટે અમે એને અહીંયા માન્ય કર્યા છે છઠ્ઠા ગુણસ્થાનકવાળાને. એટલી સ્પષ્ટતા છતાં આજે લોકો આત્મસિદ્ધિ વાંચીને કૃપાળુદેવની શ્રદ્ધા કરીને ગમે તેની ગુરુની શ્રદ્ધા કરે, આ વાંચીને આટલી સ્પષ્ટતા પછી કે વીરતી છે, છઠ્ઠું ગુણસ્થાનક છે, સર્વવીરતી છે, મુનિપણું છે કે સંઘમાં જોડાયેલો છે, સંયોગમાં જોડાયેલો છે. મુનિપણું એટલે ત્રણ ગુપ્તિ, વચન ગુપ્તિ, મનોગુપ્તિ અને કાય ગુપ્તિ. ઉપયોગ કરવો પડે તો ભાષા સમિતિથી કરે, ઈરિયા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ. અષ્ટપ્રવચન માતા જેનું લક્ષણ છે મુનિનું, આ મુનિ કહેવાય. કે મૂળભૂત તો ત્રણેય યોગની ગુપ્તિ અને આત્મસિદ્ધિ. અપૂર્વ અવસર મેં કહ્યું કે આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત. જો એને આત્મજ્ઞાન થયું હોય કહેવા પૂરતું નહીં, જો એને સાચું આત્મજ્ઞાન થયું હોય તો કે છે કે આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની. તો એનું પહેલું લક્ષણ એ છે, દર્શન મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો, આ સદગુરુ આ આત્મજ્ઞાની જો એને થયું હોય સાચો સાચ, લોકોને બતાવવા દંભ આડંબરની વાત જ નથી અહીંયા, હોય તો એનું લક્ષણ આ છે કે એને ત્રણેય ગુપ્તિ આવી જાય, એને મુનિપણું આવે. મુનિપણું આવે એટલે ત્રણેય યોગની સ્થિરતા થઈ જાય. પછી અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં, દેહ છે પણ અન્ય કારણે નથી, હવે અન્ય કારણે નથી. ગુરુને ઓળખવા એ પણ આત્મારથીનું લક્ષણ છે, એટલે આ ગાથામાં આપ્યું છે કે તું આત્મારથી છો તો ગુરુને ઓળખીશ, ક્યાંથી ઓળખીશ. બહુ સરસ વાત. એમ વિચારી અંતરે, સાચો આત્મારથી એમને એમ જ્યાં ત્યાં ઢળી ન પડે, એ તો અંતરથી વિચાર કરે. વિચાર કરવાના બે પાસા છે, એક બુદ્ધિથી વિચાર કરવો, તર્કથી વિચાર કરવો, ટેલન્ટથી વિચાર કરવો, આઈક્યુથી વિચાર કરવો. પોતાનું વ્યવહારિક જ્ઞાન જે છે, હું એમ એને બી એને ડૉક્ટરને એન્જિનિયરને, એનાથી વિચાર કરવો, અને અંતરથી વિચાર કરો કે હું આત્મા છું, હું જીવ છું. હવે કર વિચાર,
પેલો સંસાર પ્રત્યે ના મોક્ષ
પ્રત્યે, આ આત્મા પ્રત્યે વિચાર થયો અને પેલો લોક પ્રત્યે વિચાર થયો. એનામાં લોક સંજ્ઞા હોય, અહીંયા આત્મસંજ્ઞા હોય. તો અંતરથી વિચાર એટલે શું? એ પેલું જે આવે છે ને ભાગ, કે આત્માના અસ્તિત્વના આપે કયા પ્રકાર, સંભવ તેનો થાય છે અંતર કરીએ વિચાર. હે ગુરુ, આપે જે લક્ષણો કયા આત્માના અસ્તિત્વના, એ મને અંતરથી વિચાર કરતા પ્રતીત થાય છે કે જરૂર આ દેહમાં આત્મા જેવી કોઈ ચીજ છે. એ અંતરથી વિચારથી, બહારથી વિચાર કર્યો તો હજી કેત કે નથી, દેખાતો નથી, જણાતો નથી, રૂપ નથી, રંગ નથી, વજન નથી, આકાર નથી. કારણ કે શેનાથી વિચાર કરે? બહાર. લેબોરેટરીમાં ટેસ્ટિંગ થતું નથી, માપી શકાય એવું થર્મામીટર નથી, એકે મીટરમાં આવતો નથી, એકે ઇન્વેસ્ટિગેશનમાં રિપોર્ટ આવતો નથી. એ ચેતન તત્વ છે આત્મામાં. પછી રેડિયોલોજીસ્ટને પૂછવા જાય કે અમારા બધા અમે કરાવ્યા, આ ટ્રાન્સપેરન્ટ બધા રિપોર્ટ કઢાવ્યા, એસટી સ્કેન કરાવ્યો અને એમઆરઆઈ કરાવ્યો, ક્યાંય આત્મા જોયો? એમ વિચારી અંતરે. આ પેલું લક્ષણ જે મુનિશ્રીની વાતને બરોબર પકડવાનો પ્રયત્ન કરો. એમ વિચારી અંતરે એ કહે છે કે બીજા લક્ષણો ઓછા વધતા હશે તો ચાલશે, પણ આત્મજ્ઞાન તો એનામાં હોવું જ જોઈએ. સદગુરુમાં કદાચ એની વાણી બરોબર નહીં હોય, અપૂર્વતા નહીં હોય કદાચ, પરમશ્રુત પણ ઓછું હશે, ક્ષયોપશમ નહીં હોય, ઓછું હશે, ચાલશે. પણ આત્મજ્ઞાન વિના કોમન મિનિમમ આત્મજ્ઞાન, અને આત્મજ્ઞાનનો અર્થ જ કે ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય. આ આત્મારથી જાણે છે, આ પેલું લક્ષણ એને કીધું આત્મારથીનું, કે આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય. એ સાચો ગુરુ એ છે. પછી સદગુરુ શોધવા છે મારે. સદગુરુ તો મને પ્રમાણે ઋણાનુબંધ હોય એકબીજાના, એ બધું થાય, વિશેષ પુરુષાર્થી હોય. પણ ગુરુ તો સાચો હોવો જોઈએ ને. સાચો હોય સદગુરુ થાય કે સદગુરુ સાચો ન હોય તો સદગુરુ થાય? એટલે સાચો ગુરુ હોય સદગુરુ થાય. પ્રશ્ન બહુ વિચારવો પડે. સદગુરુ છે સત્પુરુષ હોવો જોઈએ કે નહીં? સત્પુરુષ છે એ સદગુરુ હોય કે ન હોય? સત્પુરુષ છે એ સદગુરુ ન પણ હોય. પણ આત્મજ્ઞાની સદગુરુ છે એ સત્પુરુષ હોવો જોઈએ કે નહીં? ચંદુભાઈ, આ વિચાર વિના નહીં પકડાયો. સત્પુરુષનું કેવું જબરદસ્ત લક્ષણ આપ્યું 76ના પાઠમાં, નિષ્દિન જેને આત્માનો ઉપયોગ છે. નિષ્દિન જેને આત્માનો ઉપયોગ છે. હવે એ જ વાત આત્મસિદ્ધિની ગાથામાં લક્ષણ કીધા છે કે સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત પ્રભાવથી જે રહિત થયા છે આત્મજ્ઞાની, જેને આત્મજ્ઞાન છે, આત્મજ્ઞાન જેને વિશે વર્તે છે અને જે સર્વ પ્રભાવથી રહિત થયા છે, ઈચ્છાઓથી રહિત થયા છે. આ મુનિ પણ, આ સત્પુરુષ પણ, સદગુરુ સત્પુરુષ હોવો જોઈએ. સત્પુરુષ સદગુરુ ન હોય તો ચાલે. કોઈ સાથેનો સંબંધ ઋણાનુબંધ હોય, શિષ્યો હોય ન હોય, ગુરુપણું છે એ સંબંધની અપેક્ષાએ છે અને સત્પુરુષપણું છે એ સ્વભાવની અપેક્ષાએ છે. એ આત્માનો વિકાસ બતાવે છે. ખૂબ ભેદ જરા સમજતા જઈએ ત્યારે વાત પકડાય. એટલે કહ્યું છે કે બાકી બધા લક્ષણો ઓછા હશે, વધતા હશે, ચાલશે, પણ કોમન લક્ષણ જોઈએ, તે લક્ષણ છે આત્મજ્ઞાન. અને આત્મજ્ઞાન બે પ્રકારે છે, એક શ્રુત જ્ઞાન અને બીજું અનુભવ જ્ઞાન. હવે કોઈને આત્મજ્ઞાન છે, શ્રુત જ્ઞાન છે,
શબ્દ
આત્મજ્ઞાન છે એ શ્રુત જ્ઞાન છે, અનુભવ જ્ઞાન નથી. તમે કયો વ્યાખ્યાન વાણી તો જુઓ, એને આત્માની જ વાત કર્યા કરે છે. ઓહો, સતત એનું છે પણ અનુભવ જ્ઞાન નથી. અને એ ખબર પડી જાય આત્માર્થીને કે પ્રત્યક્ષ એનું જ્યારે વ્યવહાર, આચરણ, ચારિત્ર જ્યારે જોવામાં આવે ત્યારે એની પર્યાયમાં જ્ઞાનની પર્યાય ન હોય, અજ્ઞાનની પર્યાય હોય. જો સૂક્ષ્મ ભાવોને પકડતા શીખવું હોય જરા તો દ્રષ્ટિ કેળવવી પડે કે જ્ઞાની હોય છતાં એની પર્યાયની અંદર અજ્ઞાનની પર્યાય હોય, એની ચારિત્રમાં ખ્યાલ આવે કે આને આ આત્મજ્ઞાનીપણું છે નહીં. શ્રુત જ્ઞાન છે પણ અંતર્જ્ઞાન નથી, અનુભવ જ્ઞાન નથી. આનંદ ગંજી કહે છે કે અનુભવ આધાર અમારો, અમે તો આત્મજ્ઞાની કેને ગણશું? અનુભવીને જ ગણશું. અમારે શ્રુત જ્ઞાનીઓનું કોઈ કામ નથી. કૃપાળુદેવે એને શુષ્ક જ્ઞાની કીધા. શ્રુત જ્ઞાનીને શુષ્ક જ્ઞાની કહ્યા, કેમ કે એનું ઓળખાણ પણ આપી છે. જો બરોબર આપણે ચિંતન કરી આત્મસિદ્ધિનું, કે એને કહ્યું છે કે વર્તે મોહાવેશમાં, એ શબ્દ બોલે છે જ્ઞાનના અને એનું આચરણ છે મોહનું. પકડાઈ જાય, શ્રુત જ્ઞાન છે, અનુભવ જ્ઞાન નથી, એની જ્ઞાનની પર્યાય નથી, આચરણથી પકડાઈ જાય. તરત જ ખબર પડે કે જો મોહ દશા છે, પસંદગી છે, રાગ છે, કોઈને કોઈ પ્રકારનો એને કોઈ વસ્તુ પ્રત્યે, કોઈ વ્યક્તિ પ્રત્યે રાગ છે, મોહ છે, આકર્ષણ છે, કશાયો છે, ઓછા વધતા પ્રમાણમાં છે પણ છે. એ જ્ઞાનીનું લક્ષણ, અનુભવ જ્ઞાનીને કંઈ ન હોય, અનુભવી જ્ઞાનીને કંઈ ન હોય. તીખાશ દેખાય, મુમુક્ષુ સિવાય. અહીંયા આત્માર્થીને અહીંયા મૂક્યું છે અને એ કહે છે કે એ અનુભવની અંદર બાધક તત્વ એક જ છે, દર્શન મોહ. એને કશાયો છે અને દર્શન મોહ છે, આ બધા ઉદયમાં આવે છે અને એ વાત મૂકી સરસ કે અનુભવ હોય એને આવો એકેય રોગ ન હોય. જો એટલી સરસ વાત મુનિશ્રી કરી છે. હવે કે છે આ આનંદ ગણનું છે, અનુભવ રસમે રોગન શોકા લોકવાદ સબ મેટા, કેવલ અચલ અનાદિ અબાધિત શિવશંકર કા બેટા. અનુભવ હોય ત્યારે એને શરીરનો રોગ હોય કે નો રોગ હોય એ અમે કહી શકતા નથી. કયા પત્રમાં કહ્યું છે? 559. જ્ઞાનીને પણ રોગ થાય, શરીરમાં મ્લાન થાય, શિથિલ થાય, અનેક પ્રકારનો થાય, પણ મનનો રોગ ન હોય. આ મનના રોગ કયા? ઈર્ષા, વાસના, અહંકાર, માયા, લોભ, દ્વેષ, આસક્તિ, હિંસા, અનાચાર, આ બધા મનના રોગ છે. એ કે છે આત્મજ્ઞાનીને ન હોય, અને આત્માર્થીને એક જ રોગ હોય મનનો. એક જ હોય એમ, એટલે બીજા નથી. આનો કયો? કામ એક આત્માર્થનું, બીજો નહીં મનરો. આ મનના રોગ છે. કશાયો છે એ મનના રોગ છે, રાગ દ્વેષ છે એ મનના રોગ છે, ઈર્ષા અહંકાર છે એ મનના રોગ છે. આત્માર્થીને ન હોય, એને એક જ રોગ હોય. કામ એક આત્માર્થ, મને નિજ પદનો અનુભવ ક્યારે થાય? એટલી સરસ વાત, છૂટી ન જાય એટલે બે પાનાએ જરાક આજ મેં કીધું, જરા આપણે વિશેષ વિચારણા કરી લઈએ. એને કોઈ પણ પ્રકારનો બહારનો સંયોગ વિયોગ પ્રતિકૂળ અનુકૂળ ગમે તે હોય, પણ અંદરથી હલે નહીં. જ્ઞાનીને ગમે તેવી બાહ્ય પીડા આવે તો પણ અંદરથી હલે નહીં. એટલે એમાં લખ્યું છે કે એને કર્મનો બંધ ન થાય. એ કદાચ ઉન્મત્ત દશાની અંદર સન્નિપાત પણ એને થાય, પણ અંદર જેવી બોધની વાસના હોય તે પ્રકારે બંધ થાય. તો બોધની વાસના આત્મજ્ઞાનની હોવાને કારણે એ સ્થિતિમાં પણ બંધ થતો નથી. અદ્ભુત વાત છે, ગજબની વાત છે. ત્યારે આપણને મહિમા આવે કે જ્ઞાનનો મહિમા શું ચીજ છે, કે કશું જ ન થાય તો કે કાંઈ ન થાય. અનુકૂળ પ્રતિકૂળ સંયોગ વિયોગ ગમે તે પ્રકારનું હોય, હચમચાવી નાખે, પણ જ્ઞાન દશા સ્થિર હોવાને કારણે કાંઈ ફેરફાર થાય, એના પરિણામમાં કાંઈ ફેરફાર ન થાય, એની ભાવ દશામાં કાંઈ ફેરફાર ન થાય, એટલે બંધ થાય. જ્ઞાનીને બંધ ન હોય. આ કે છે એણે લોકવાદ, ત્રીજી વાત મૂકી કે લોકવાદ સબ મેટા. લોકવાદ એટલે લોકસંજ્ઞા, લોકોને કેમ લાગશે, લોકોને ગમશે કે નહીં, આ બધું પોતાનો મહિમા વધારવો, આ બધો લોકવાદ છે. આણે આમ કર્યું એટલે પોતે એમ કરે, આનું આમ કરે છે એટલે પોતે આમ કરે. આ તો બધા રવાડે ચડી ગયા છે સ્પર્ધાના, હરીફાઈના. હરીફાઈ હોય આવી રીતે બધું અનાચાર શરૂ થઈ ગયા બધા. અને બે રાખ્યા છે સેવક, તો આ ચાર રાખે. આ બધો લક્ષણો બધા જ્ઞાનીના નથી, આ બધા લોકવાદના છે. કે કોક કે અહીંયા આમ છે એટલે પછી બે જણા બીજા ગયા, આપણે આમ કરો, આપણે આમ કરો, એ લોકવાદ છે. લોક ચાળે ચડવાની વાત છે. આ આત્મજ્ઞાનની નિશાની નથી, જ્ઞાનની ગંભીરતા નથી. એટલે કે છે લોકવાદ, અત્યાર સુધી જે પરંપરામાં જન્મ્યો, જે મતનો આગ્રહ કર્યો, એ કદાચ હિંમત કરીને છોડવો પડે તો પણ છોડી દે. જ્યારે આત્માર્થીની દ્રષ્ટિ આવે ત્યારે પોતે જે જે વસ્તુ પકડી હતી અજ્ઞાનને કારણે, અને જ્યારે સમજ આવે, જ્યારે એને ખાતરી થાય, શ્રદ્ધા ઉપજે, અંતરથી વિચાર કર્યો છે એટલે એમ વિચારી અંતરે એ સદગુરુની શોધ કરે છે એમ નહીં, એ અસદગુરુને છોડી દે છે. આટલી પણ હિંમત એનામાં છે. એ સંપ્રદાયને પણ છોડી દે, એ ગચ્છને પણ છોડી દે. સમય આવે એક કઈ બંધનની અંદર ન રહે, આ એમ વિચારી અંતરાયની ભૂમિકા છે. શોધે સદગુરુ યોગ. જો સદગુરુ યોગ મળે તો પાછો મળે ક્યારે? કે ઓલું છોડે તો મળે ને, અત્યાર સુધી તો ક્યાંક ને ક્યાંક વળગેલો છે જ. પણ અંતર વિચારનું જોર એનું એટલું સરસ છે, સમ્યક છે, કે જેવું એને પ્રતીતિ થાય કે આત્મજ્ઞાન તે મુનિપણું, એને જેવા મુનિપણાના દર્શન થાય એ મુનિપણાના ઓળખાણથી આત્મજ્ઞાનીની ઓળખાણ કરે. આત્મજ્ઞાન કોને કેવું છે કેવી રીતે ખબર પડે આપણને? કોઈ માણસને આત્મજ્ઞાન છે કે નહીં ખબર કેવી રીતે પડે? એની પર્યાયથી, એની ચારિત્રની પર્યાયથી એનું આત્મજ્ઞાન કેવું છે, કેટલું મજબૂત છે, કેટલું ગંભીર છે, કેટલું સાચું ખોટું છે, એ શેમાંથી ખબર પડે? એની પર્યાયથી ઓળખાય. તો હવે એને તરત જ ખબર પડે. તો આણે આત્માર્થી એમ વિચારી અંતરે, અંતરથી વિચાર કરી લીધો છે કે આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય, બીજા ન હોય. હવે એને જ્યારે કદાચ સ્વીકાર કર્યો હોય, એને છોડવો પડે, તો હિંમત કરીને છોડી દે. અભિનિવેશ છોડવું, મિથ્યાત્વ છોડવો, લોકવાદના બંધ પણ છોડવા, લોકસંજ્ઞા. લોકોને કેવું લાગશે, અત્યાર સુધી આમ કરતો હતો, હું અહીંયા જતો હતો, મેં કંઈક ને કીધું હતું, તો પણ એ કોઈ ચિંતા કરે નહીં. આત્માનું કલ્યાણ કરવું છે તો આવી લોક ચિંતા કરવાની જરૂર નથી. અને એવો વિચાર કરે, એ છોડવું પડે, એવો વિચાર તે કરે છે. અને બીજો વિચાર એ પણ કરે કે મને હવે આવા ગુરુની પ્રાપ્તિ થાય. આ આત્માર્થી, આત્માર્થીની અંદર એને ઝંખના જાગી છે. અને એને માટે એ કહે છે કે પર્યાયની અશુદ્ધિ દૂર કરવી છે, શુદ્ધ પર્યાય પ્રગટ કરવી છે. શુદ્ધ પર્યાયમાં વિરાટ આત્મદ્રવ્યનો અનુભવ થાય એવો સ્વાનુભવ મારે કરવો છે. એવી ઝંખના જેનામાં જાગી છે, એ ઝંખના જાગ્યા પછી તેના માટે જે કંઈ કિંમત ચૂકવવી પડે તે ચૂકવવા જે તૈયાર થયો છે તેને જ કહેવાય છે આત્માર્થી. મુનિશ્રી કઈ છોડે કોઈને?
આ શબ્દો કઈ શોધવા જાય તો મળે નહીં, આજ આપે
તો કેટલી હજી મતાર્થ આપણામાં પડ્યો છે, લોકવાદ પડ્યો છે, અજ્ઞાન પડ્યું છે, મિથ્યાત્વ પડ્યું છે, અભિનિવેશ પડ્યો છે, ખોટા આગ્રહો પકડ્યા છે, બ્રહ્મણાથી માની લીધું છે અને હજી છોડવાની હિંમત થતી નથી કે આ ભ્રમ છે, નીકળી જા હવે તું આમાંથી, ગાંડ પણ છોડ. હજી તો આત્માર્થીનું પહેલું રક્ષણ એ અંતરથી વિચાર જ્યારે કરશે, અંતરનો વિચાર આત્મા સાથે અનુસંધાનમાં હોય છે, બુદ્ધિ સાથે નહીં. અંતરનો વિચાર હૃદય સાથે જોડાયેલો છે, અંતરનો વિચાર ભાવના સાથે જોડાયેલો છે, અંતરનો વિચાર ભાવના જ્ઞાન સાથે જોડાયેલો છે, શ્રુત જ્ઞાન સાથે નહીં. એમ વિચારી અંતરે, એક આટલો શબ્દ સમજાય, એ શિષ્યએ આટલું અંતર વિચાર્યું તો તરત કીધું, માટે છે નહીં આત્મા મિથ્યા મોક્ષ ઉપાય કિનારો કે છે, કે સાહેબ આત્માના અસ્તિત્વના આપે કયા પ્રકાર સંભવ તેનો થાય છે. તો ના પાડતો તો સંભવ ક્યાંથી આવી ગયો કે ના આવી કોઈ ચીજ છે? તો કે અંતર કરીએ. જેવો મેં અંતર વિચાર કર્યો, અત્યાર સુધી હું બહાર વિચાર કરતો હતો કે નથી દ્રષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ, બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવ સ્વરૂપ, માટે છે નહીં આત્મા મિથ્યા મોક્ષ ઉપાય. રહેવા દો ગુરુજી, આ બધું તમે મોક્ષના ઉપાય બધા તમારા ગુરુને ઉપદેશ દે, મિથ્યા છે તમારા મોક્ષના ઉપાય, ટળી રહેશો એના કરતા સંસાર ભોગવો. એ ગુરુ પાસેથી હજી પહેલું સમાધાન સાંભળ્યું છે એને, પહેલું. અને પહેલા સમાધાન પછી તરત જ કે છે કે આપે અસ્તિત્વના પ્રકાર કીધા એથી સંભવ તેનો થાય છે. ક્યારે થયો ભાઈ? તને સાંભળીને થયો? ઇન્ટેલેક્ચ્યુઅલ તારી ટેલેન્ટથી થયો? વ્યવહાર જ્ઞાનથી થયો? શિષ્ય કહે છે કે મને અંતર વિચાર કરવાથી થયો. એમ અહીંયા કહે છે કે તને સદગુરુ મળશે શોધ, પણ શોધ પેલા અંતર વિચાર છે. અંતર વિચાર આત્માને પ્રત્યયને અનુભવીને અને એને અનુલક્ષીને જ થાય છે. અંતર વિચારમાં અનુસંધાન આત્માનું હોય છે, બાહ્ય પર્યાયનું નથી હોતું. એટલે કહ્યું કે જ્યારે જ્યારે ધર્મનું કંઈ પણ કરવું, અંતર્મુખ થાવ પહેલા વહેલા. એક સામાયિક જ્યારે કરવાની કીધી છે ત્યારે પણ કહ્યું કે પહેલા તો અંતર્મુખ થા. પણ સાહેબ કેવી રીતે થવું? તો કે સાવજમ જોગમ અચક્કાની. હું સંસાર સાથેના સંબંધોના સંગના મારા બધા જ અનુબંધોને તોડું છું અને પછી હું મારા આત્મા સાથે સ્થિર થઉં. ત્યારે સ્થિર કોની સાથે થશે? ઉપયોગ ક્યાં જોડવાનો છે? અત્યાર સુધી જે ઉપયોગ બહારમાં જોડાયેલો હતો તો અંદરમાં કોની સાથે જોડીશ? અંદર તો હાડકા છે, એક્સરે લઈને બેસજે, સામે રાખજે. પોતાનો છાતીનો એક્સરે કઢાવવાનો, પછી ફેફસા ને હાડકા ને બધું રાખવું. આ અંતર વિચાર કરવો છે. અરે અંદર ચેતના સાથે જોડાશે, અંદર અદ્ભુત શક્તિનો અનુભવ થવા માંડશે. પહેલે વખતે બેસે ત્યારે નહીં થાય, એટલે થાકી ન જવું. બટવ્યા શાંતિ રાખવી, ધીરજ રાખવી, વારંવાર કરવું, અંતર વિચાર કરતા શીખવું, અભ્યાસ કરવો. અને અંતર વિચાર આત્માના બળથી થતો જશે અને જેમ અંતર વિચાર થશે એમ આત્મબળ જાગૃત થતું જશે. ખૂબ દ્રષ્ટિ મળશે, પંદરથી જ પોતાને પ્રેરણા મળશે, માર્ગદર્શન મળશે, સૂચના મળશે, શક્તિ મળશે, સતર્કતા મળશે, સાવધાની મળશે. પોતે જો અંતર વિચાર કરે તો અહીંયા કહે છે કે માટે આત્માર્થીને આત્માર્થ સાધવો હોય તો એને આ કિંમત ચૂકવવાની છે. અને એ માટે થઈને પછી જે છે એને આવો સદગુરુ હોય તો માર્ગ સુગમ થાય, સરળ થાય. શું કામ સદગુરુ જોઈ છે? આવો અનુભવ જેણે કર્યો છે એવો પુરુષ હવે મારે જાણવો છે. અત્યાર સુધી તો મારી પાસે શાસ્ત્રો હતા, સત્સંગ હતો, સજ્જનો હતા, બધું હતું. પણ હવે એ નક્કી કરે છે કે આ જે કંઈ છે આ આત્માનું દ્રવ્ય, એ આત્મદ્રવ્યને જો ઓળખવું હશે તો આત્મદ્રવ્યને જેણે ઓળખવું છે એવો કોઈ પ્રાપ્ત કરવો પડશે. આ પછી એનો વિચાર આવે છે, અંતર વિચાર પછી. એટલે હવે સદગુરુની શોધમાં ભૂલ ન થાય.
પેલામાંથી તો હવે એને અંદરથી એવી અંદર ચાલાવેલી ઉપડે છે, અત્યાર સુધી જે સાધનો ભેગા કર્યા છે એને એક ધડાકે છોડી દેવા, મારે એક જ જોઈએ.
કેમ કે અત્યાર સુધી વગર વિચારે આગ્રહ હોય તો ક્યાંક વેશ ના હોય, ક્યાંક ગ્રંથ ના હોય, ક્યાંક શબ્દો ના હોય, અને ક્યાંક એની જાતિ ના હોય, ક્યાંક સંબંધ ના હોય. બધા ગુરુપણાની અંદર આ જ બધું લાગ્યું પડ્યું ને, ક્યાંક એના પુણ્યનો મહિમા દેખાતો હોય, ક્યાંક કોઈક લોક સંગ્રહ ના હોય કે અહીંયા આટલા બધા ભેગા થયા છે, વિદેશવાળા આવે છો. પણ વિદેશવાળા આવે છે એમાં શું ગયું? તારામાં અકલ છે કે નહીં? દરેક વખતે આ ઘણા બધા પોતે જાતો હોય તો વિદેશથી ઘણા આવ્યા હતા, તે શું વેડ્યું? વિદેશમાં તો બધા બેવકૂફ ભેગા થયા છે, તું ક્યાં એની અંદર લાગી પડ્યો? તારી પાસે તો ઘણી મૂડી છે, એને તો કોઈ નથી. એ અનાર્ય દેશની અંદર એવા બધાની વચ્ચે રહ્યો છે, તો 40 વર્ષ પહેલા અહીંથી ગયો હોય ત્યારે એની જે મનસ્થિતિ હોય એ જ આજે હોય, જરા એમાં ડેવલપમેન્ટ ન હોય. તો એ આવીને કાંઈ કરે તો તું કહે, એ તો સગવડતાને કારણે કરે. એને જરાય તમારા અપાસનામાં પંખો ન હોય તો, એટલે એને એસી મળે તો ફાવે છે. હવે આ બધી આપણે ચર્ચા નથી કરવી, પણ તું આમાં આંધળો ભીત ક્યાં આવેલો? બહુ મુશ્કેલી છે.
જૂના સંસ્કારો પડી ગયા છે, મમત્વ અને આગ્રહ બંધાઈ ગયા છે, છૂટી નથી.
એટલે અહીંયા સરસ વાત મૂકે છે, એમ વિચારી અંતરે એ પ્રમાણે વિચાર કરતા કરતા એ નક્કી કરે છે કે પરમાર્થનો માર્ગ અલગ અલગ ન હોઈ શકે. ત્રણેય કાળમાં પરમાર્થનો માર્ગ તો એક જ હોય. આ એના અંતરના વિચારનું પરિણામ છે, બહારના માપદંડથી નહીં, પોતાના વિચારની નિષ્પત્તિ છે. એટલે કહ્યું છે અહીંયા સરસ એક વાત મૂકી છે કે તત્વાર્થિગમ સૂત્રમાં 10 અધ્યાય છે, તેમાં સમગ્ર જૈન દર્શન આપ્યું છે. એમાં પહેલું સૂત્ર આપ્યું છે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એ જ મોક્ષ માર્ગ છે. 1000 વર્ષ પહેલાની આ વાત છે. બીજા આરામાં પણ આજ, સિમંદર સ્વામી પણ આ, મહાવીર સ્વામીમાં પણ આજ, ત્રણેય કાળમાં પરમાર્થનો માર્ગ એક જ હોય. ભરત ક્ષેત્રમાં પણ એક જ હોય, મહાવિદેમાં પણ એક જ હોય, ઘાતકી ક્ષેત્રમાં પણ એક જ હોય. ક્યાંય કોઈ જગ્યાએ ક્ષેત્ર જુદા છે તો પરમાર્થનો માર્ગ જુદો નથી, તીર્થંકરો જુદા છે તો પરમાર્થનો માર્ગ જુદો નથી, ગણધરો જુદા છે, પુંડરીક સ્વામી અને કેશી સ્વામી અને ગૌતમ ગણધર માર્ગ જુદા કરા, એક જ છે. અને આ એકત્વની અનુભૂતિ ક્યારે થાય એ મુનિશ્રી કહે છે, પેલું લક્ષણ આત્માર્થીનું, એમ વિચારી અંતરે. આટલી જ કડી છે, એનું અર્ધી પા કડી છે, પણ એટલું બધું મહત્વપૂર્ણ છે કે એ સદગુરુનો શોધ કરે છે પણ અંતરમાં વિચાર કર્યા પછી કરે છે, એમને ઘાંઘો થઈને દોડતો નથી. તો પછી પોતાની પાસેનું જે અજ્ઞાન છે, માન્યતા છે, એ લઈને દોડશે અને એમાં એને મળી જશે, તો જે મળશે એ ખોટા મળશે. એક વાર એને અંતરમાં વિચાર કર્યા પછી એ ગુરુતત્વની શ્રદ્ધા આવે છે. ગુરુતત્વ શું છે? અને એ ગુરુતત્વ છે એની ચાવી એ છે કે આત્મજ્ઞાન અને મુનિપણું બંનેનો સમન્વય જ્યાં છે તે એ ગુરુતત્વ છે. વ્યક્તિ નથી આમાં, કોઈ વ્યક્તિની વાત નથી. અને કોઈ વ્યક્તિ આત્મજ્ઞાની હોય અને મુનિપણું ન હોય તોય વાત નથી, એ શુષ્ક જ્ઞાની છે. અને કોઈ મુનિપણું છે ને આત્મજ્ઞાન વિનાના છે તો એ પણ ક્રિયાજળ છે. ખ્યાલ આવે છે? શુષ્ક જ્ઞાની અને ક્રિયાજળ. તો અહીંયા આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, એ આત્માર્થીના લક્ષણમાં આવી કે છે કે આત્માર્થી નથી શુષ્ક જ્ઞાની કે આત્માર્થી નથી ક્રિયાજળ. આ એને અંતર વિચારથી એ બંને દોષ એના દૂર થઈ જાય છે અને પછી શોધે છે. તો એની શોધમાં કંઈ ખોટો કોઈ આવે નહીં. શોધે સદગુરુ યોગ, તો એને જે શોધશે એને સદગુરુ જ મળશે.
વિચાર યોગની સાધનાના સાધકની આખું સ્વરૂપ બતાવ્યું, એ કેવું હોય સાધકનું સ્વરૂપ? એ વિચાર યોગને સાધે છે.
વિચાર યોગથી એની સાધનાનો પ્રારંભ અહીંયા મૂક્યો છે વિચાર યોગ. અને કૃપાળુ દેવે આખી આત્મસિદ્ધિમાં છ છ પદ કીધા પછી આખો આત્મા બતાવ્યો. અભૂતપૂર્વ નિશ્ચય નહીં થી કે અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાધ સ્વરૂપ, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. સાહેબ, આ બધું શબ્દમાં તમે કહો છો પણ ક્યાંય દેખાતું નથી, આ કેવી રીતે મળે? તો કે બીજું કહીએ, આ આત્મા સંબંધમાં અમે કેટલું કહીએ તને, આનું સ્વરૂપ, આનો મહિમા, આનું મહાત્મ્ય કેટલું કેવું મારે, હવે અમે કહી શકીએ એમ નથી. તો સાહેબ શું પતી ગયું, અમારે નહીં નાખવું?
વિચાર કર્યો
કે ના, તને મળશે. પણ સાહેબ તમે કહી શકતા નથી, તમને ક્યાંથી મળે, અમે ક્યાંથી જાણીએ? તો કે તને ખબર પડે, જે મેં કીધું નથી એ તને સમજાય, સમજાય નહીં પણ તમાય. કર વિચાર તો જાણ નહીં, કુમાર સ્વામી, કર વિચાર તો પામ. યુ શેલ ગેટ ઇટ, નોટ ઓનલી નો, તું માત્ર જાણીશ નહીં, પામીશ. શું પામીશ? જે અમે કહી શકતા નથી. શું નથી કહી શકતા? આ આત્માનો મહિમા, આના અનંત ગુણોનો મહિમા કેવી રીતે ગાવો? અમે એટલા માટે નથી કહેતા કે જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો, તો અન્ય વાણી તે પદને શું કહીએ? અનુભવ ગોચર, તારો અનુભવ હશે તો તને મળશે, અને તારે અનુભવમાં જવું હશે તો અંતર વિચારથી અનુભવ નહીં થાય. અરે બહાર વિચારથી, અંતર વિચાર વિના અનુભવ નહીં થાય. તો બાહ્ય વિચાર ગમે એટલો કરીશ, અનુભવ નહીં થાય. બાહ્ય વિચારણા ગમે તેટલી કરીશું, અનુભવ નહીં થાય. આપણે અત્યારે આટલી વાત કરીએ, ગમે એટલી કરીએ, તો આપણી બાહ્ય વિચારણા છે. હવે જે વિચારણા થઈ છે એના ઉપર આપણે અંતર્મુખ થઈએ, મનને સ્થિર કરીએ અને આપણા મન વચન કાયાના યોગને જરા વિસરાવી દઈએ અને પછી વિચારણા કરીએ. અને જો અનુસંધાન આત્મા સાથેનું, ચેતના સાથેનું થાય, પોતાના અસ્તિત્વ સાથેનું થાય, તો એનો અનુભવ થતો જશે, એ શબ્દોથી નહીં થાય. આ માર્ગ છે, અધ્યાત્મનો માર્ગ, આ સાધનાનો માર્ગ છે. અને આ સાધનાનું સૂત્ર એ વિચાર સૂત્ર કીધો છે કૃપાળુ દેવે, વિચાર યોગ કીધો એને. આવો વિચાર યોગ આટલા આટલા જ્ઞાનીઓ થયા, કોઈએ જ્ઞાન યોગ આપ્યો, કોઈ હઠ યોગ આપ્યો, તપ યોગ આપ્યો, જપ યોગ આપ્યો, ક્રિયા યોગ આપ્યો, ભક્તિ યોગ આપ્યો, કેટલા પ્રકારના યોગો છે. અને યોગોનું વર્ણન વાંચીએ ત્યારે એ યોગ સંપ્રદાય, નાથ સંપ્રદાય, આ બધાએ ઘણા યોગ આપ્યા. અને જિનેશ્વર ભગવાને પણ અસંખ્ય, અને યશો વિજયજી મહારાજે પણ લખ્યું યોગ અસંખ્ય તે કયા, કેટલા છે પણ શ્રીમદે એક જ યોગ કીધો, વિચાર યોગ. આ વિચાર યોગમાં શું કરવાનું? શરીરથી, શરીરથી શું કરવાનું? બરાબર છે. એટલે શરીરની ગમે તેવી સ્થિતિ હોય તો આ યોગ થાય કે નહીં? મહેશભાઈ, થાય કે નહીં? ખાટલે પડ્યો હોય તોય થાય, થાય. કેટલો જુદો કરી દીધો વ્યવહારનો માર્ગ શરીરથી, ને થાય ને, શરીરથી વ્યવહાર કરવો જ નથી, મોકલો પાલ. કોઈ પણ તારી અંતર્મુખતા હોય તો થાય, તારી અંતર્મુખતા હોય તો. આ જીવ છે એ તો વિચારક તો છે, એની એની ફેકલ્ટી વિચારની છે ને, જ્ઞાન છે એનું. એબીસી શું? જ્ઞાનની શરૂઆત ક્યાંથી? વિચાર. વિચારથી જ્ઞાન થાય. વિચાર એ બીજ છે. આ બીજ છે, આ બીજને પકડી લે એ બીજ વૃક્ષ થશે. એટલું માર્ગની સૂક્ષ્મતા સાથે સચોટતા આપી છે, જબરજસ્ત આપી છે. આપણને તો એમ થાય કે શું કહેવું ને શું સમજાવવું. આટલી વાત જ્ઞાનીઓએ કીધી, અને બીજા આવા એને વાંચનારા જ્ઞાનીઓએ જે આખું પાછું એનું વિવરણ કરીને કીધું. આપણે એમ થાય કે હવે આ ભાનુવિજયજી મહારાજને શું શંકા હશે કૃપાળુદેવ બાબતની બાબતમાં. અને ત્યારે એમ થાય કે એણે તો એની પાસે કેટલું બધું છ દર્શનના પારગામી જે છે, શું બાકી હશે એની પાસે? કેટલા વિષયો ઉપરની એની 50-50 વ્યાખ્યાનની ચાતુર્માસ વ્યાખ્યાન માળાઓ થઈ છે, ઉપનિષદ ઉપર થઈ છે, વેદ ઉપર થઈ છે, રામાયણ ઉપર થઈ છે, ભાગવત ઉપર થઈ છે, નારદના ભક્તિ સૂત્ર ઉપર, બધા ઉપર. અને પણ જ્યારે આત્મસિદ્ધિમાં કહે છે કે આવી ગયું બધું, બધું આવી ગયું કે. અને એને એટલી સંતોષ, સમાધિ, સ્થિરતા થઈ. ઘણીવાર આપણે જઈએ તો કેવો કે હવે શું વસંતભાઈ શું કરવાનું છે? કૃપાળુ દેવ મળ્યા, એનો બોધ મળ્યો, એને સાધનાની પ્રક્રિયા આપી, હવે શું કરવાનું છે? પ્રભુશ્રીએ પણ આ જ કહ્યું, કામ કાઢી જાઓ, બાકી કાંઈ નહીં થાય. કામ કાઢી લો, તમને એના માટેની ઉપલબ્ધ સામગ્રી મળી ગઈ છે. સાક્ષાત તીર્થંકરના સાનિધ્યમાં હો અને જે સામગ્રી મળે એ સામગ્રી વિચારની મળી ગઈ છે. બહારની વાત જુદી, એવું શરીર કદાચ તમારું અત્યારે નહીં હોય, સંગણ નબળા હશે. તો આ પુરુષે તો સંગણને કાઢી નાખ્યું કે કર વિચાર તો પામામાં કયું સંગણ જોયું, પેલું કે છેલ્લું? એ કઈ ન જોયું. આ આશ્ચર્ય તો જુઓ, આશ્ચર્યની અવધિ છે. આ આટલા કહેવાતા સંપ્રદાયના આચાર્યોનો લક્ષમાં નથી આવતો કે અનંતનો આ બધી વાતમાંથી આ પુરુષે આત્માને આત્મા સાથે જોડી દીધો. અને આત્મજ્ઞાન આત્માથી કર, આત્મા વડે કર, આત્માથી આત્માનું જ્ઞાન કર. તો આત્માથી કર એટલે વિચાર એ આત્માનું સ્વરૂપ કે શરીરનું સ્વરૂપ? તો કર વિચાર તો પામ, તો શેનાથી કર? વિચાર છે આત્માનું સ્વરૂપ છે, સૂક્ષ્મતા એ બિગિનિંગ છે, એક અંશ છે, એક બીજ છે. બસ આત્માથી આત્માનું કલ્યાણ કર, આત્માથી આત્મ પ્રાપ્તિ કર, આત્માથી આત્મ સાધના કર, આત્માથી આત્મ સાક્ષાત્કાર કર, આત્માથી આત્માનો અનુભવ કર. મહત્તા ખ્યાલમાં આવે, કેટલી ગંભીરતા સૂત્રની. માત્ર શું કે એમ વિચારી આત્માર્થીનું લક્ષણ, એમ વિચારી અંતરે. બસ આપણને અંતરથી વિચાર કરતા આવડવું જોઈએ અથવા કરવો જોઈએ. એટલે એને કહ્યું કે આ સાધનાના સૂત્ર કૃપાળુ દેવે આપ્યા છે, અને આધ્યાત્મિક સાધનાનું પેલું સૂત્ર આત્મવિચાર કરવો, તે અંતર વિચાર કરવો. આત્મ શબ્દ નથી વાપરો, અંતર વિચાર કરવો. તે અત્યારે આટલું બસ છે, વિશેષ અવસર
વિચાર. સો સંત ચાહી.